એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એમ કે ફિલોસોફીના એક એવા પ્રવાહની વાત કરવાના છીએ જે કદાચ પહેલી નજરે થોડો અટપટો લાગે, પણ સાચું કહું તો આપણા આજના જીવન સાથે સીધો જોડાયેલો છે.
હા, બરાબર.
આપણે વાત કરી રહ્યા છીએ કોન્ટિનેન્ટલ ફિલોસોફીની, અને આને સમજવા માટે આપણે સિમોન ક્રિચલીના ખૂબ જ સ્પષ્ટ અને શું કહેવાય રસપ્રદ પુસ્તકોનો આધાર લઈશું.
અને આ વિષય આજે ખરેખર બહુ મહત્વનો છે, ખરું? તમે જુઓ આપણી આસપાસ કેટલી ઝડપથી બધું બદલાઈ રહ્યું છે. ટેકનોલોજી, સમાજ, આપણા સંબંધો. ક્યારેક એમ લાગે કે જીવનનો અર્થ ક્યાં શોધવો.
બરાબર.
જે પરંપરાગત જવાબો હતા ધર્મના કે પ્રકૃતિના, એ કદાચ આજે પૂરતા નથી લાગતા ઘણા લોકોને.
હા, એ વાત સાચી છે.
તો આ કોન્ટિનેન્ટલ ફિલોસોફી છે ને, એ આ જ મૂંઝવણો, જેમ કે એકલતાની લાગણી, જીવનમાં હેતુની શોધ, સમાજમાં આપણું સ્થાન શું છે, આ બધાને સમજવામાં મદદ કરે છે. અને મહત્વનું એ છે કે આ ખાલી સિદ્ધાંતોની વાત નથી.
એમ નથી,
ના, પણ આપણે જે દુનિયામાં જીવીએ છીએ તેને ઊંડાણથી જોવાની, એની ટીકા કરવાની અને કદાચ બદલવાની પણ એક કોશિશ છે.
સરસ. તો જેમના પુસ્તકોનો આપણે આધાર લઈ રહ્યા છે એ સિમોન ક્રિચલી, એમના વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ અને શા માટે એમની વાત સાંભળવી જોઈએ આ વિષય પર?
ચોક્કસ. સિમોન ક્રિચલી એક જાણીતા અંગ્રેજ ફિલોસોફર છે. અત્યારે તો ન્યૂયોર્કની એક બહુ પ્રખ્યાત યુનિવર્સિટી છે, ધ ન્યૂ સ્કૂલ ફોર સોશિયલ રિસર્ચ, ત્યાં ફિલોસોફીના પ્રોફેસર છે. અને આ યુનિવર્સિટી એમ કહેવાય છે કે કોન્ટિનેન્ટલ વિચારધારાનું એક મોટું કેન્દ્ર છે.
ઓહ, રસપ્રદ.
હા, અને ક્રિચલી પોતે આ પરંપરાના, એટલે કે હાઇડેગર, લેવિનાસ, ડેરિડા જેવા વિચારકોના ઊંડા અભ્યાસુ છે. પણ એમની ખાસિયત શું ખબર છે?
શું
એમની ખાસિયત? એ છે કે તેઓ બહુ જ અઘરા, જટિલ લાગતા વિચારોને પણ એકદમ સરળ, સ્પષ્ટ ભાષામાં સમજાવી શકે છે અને એને રોજિંદા જીવન સાથે જોડી દે છે.
એટલે અઘરો વિષય પણ સહેલો લાગે.
બરાબર. જાણે કોઈ વિદ્વાન મિત્ર આપણી સાથે બેસીને વાત કરતો હોય ને, એવું લાગે. એટલે જ આવા જટિલ વિષયનો પરિચય મેળવવા માટે એમનો અભિગમ ખરેખર બહુ ઉપયોગી છે. એ માત્ર ઇતિહાસકાર નથી, પણ આ પરંપરામાં સક્રિયપણે ભાગ લેનાર વિચારક છે.
તો ક્રિચલી આપણને આ કોન્ટિનેન્ટલ ફિલોસોફી વિશે શું કહેવા માંગે છે? એમના પુસ્તકનો એમ કે મુખ્ય હેતુ શું છે?
જુઓ, ક્રિચલી મુજબ કોન્ટિનેન્ટલ ફિલોસોફીનો મુખ્ય હેતુ જો બે શબ્દોમાં કહેવો હોય તો એ છે ટીકા, ક્રિટિક, અને પરિવર્તન, ટ્રાન્સફોર્મેશન.
ટીકા અને પરિવર્તન.
હા, આ ફિલોસોફી એમ માને છે કે આધુનિક યુગમાં આપણે જ્ઞાન, એટલે કે સાયન્ટિફિક અને ટેકનિકલ માહિતી તો પુષ્કળ ભેગું કરી લીધું છે.
હા, એ તો છે જ.
મોટો સંકટ છે આજના સમયનો.
એટલે કે આપણી પાસે માહિતી, ઇન્ફોર્મેશન ઘણી છે, પણ સમજણ, વિઝડમ ઓછી છે, એમ કહેવા માંગે છે.
હા, બરાબર, કંઈક એવું જ. એટલે કોન્ટિનેન્ટલ ફિલોસોફી શું કરે? પહેલાં તો આપણી આસપાસની દુનિયા, આપણા વિચારો, આપણી માન્યતાઓ, સમાજની રચનાઓ, આ બધાની ટીકા કરે છે. એ સવાલ પૂછે છે.
કેવા સવાલ?
કે ભાઈ, જે વસ્તુઓ આપણને કુદરતી કે નોર્મલ લાગે છે, શું તે ખરેખર એવી જ છે, કે પછી તેને કોઈ ચોક્કસ રીતે, કોઈ ચોક્કસ હિતો માટે બનાવવામાં આવી છે?
ઓકે, એટલે જે સ્વીકારી લીધું છે એના પર પ્રશ્નો ઉઠાવે છે.
બરાબર. અને આ ટીકા કર્યા પછી તે અટકતી નથી, તે પરિવર્તન માટેના રસ્તા શોધે છે, વ્યક્તિગત સ્તરે પણ અને સામાજિક સ્તરે પણ. એટલે આ ફિલોસોફી માત્ર દુનિયાનું અર્થઘટન કરવાની વાત નથી કરતી,
પણ એને બદલવાની પણ વાત કરે છે.
હા, તેને વધુ સારી, વધુ ન્યાયી બનાવવાની પણ વાત કરે છે. એટલે જ ક્રિચલી એક શબ્દ પર બહુ ભાર મૂકે છે, પ્રેક્સિસ.
પ્રેક્સિસ એ શું છે?
પ્રેક્સિસ એટલે સિદ્ધાંતને અમલમાં મૂકવો, વિચારને કાર્યમાં ફેરવવો. ખાલી વાતો નહીં, પણ કંઈક કરવું.
સમજાઈ ગયું. તો આ વિચારધારણની શરૂઆત ક્યાંથી થઈ? એની જર્ની કેવી રહી છે?
ક્રિચલી આપણને છેક 18મી સદીના અંતમાં લઈ જાય છે, જર્મન ફિલોસોફર ઇમેન્યુએલ કાંટ પાસે. કાંટે એક બહુ જ પાયાની વાત કરી. એમણે કહ્યું કે આપણું જ્ઞાન, આપણે શું જાણી શકીએ, અને આપણી નૈતિકતા, આપણે શું કરવું જોઈએ, આ બે અલગ વસ્તુઓ છે.
હા, સૈદ્ધાંતિક તર્ક અને વ્યવહારિક તર્ક.
બરાબર. આનાથી એક મોટો પ્રશ્ન ઊભો થયો. શું આપણું જે વૈજ્ઞાનિક જ્ઞાન છે એ આપણને સારું જીવન જીવતા શીખવી શકે? આ પ્રશ્નના જવાબમાં પછી ઘણા વિચારકો આવ્યા, ખાસ કરીને જર્મન આદર્શવાદમાં. ફિક્તે શેલિંગ અને સૌથી મહત્વના હેગલ.
હેગલ, એમનું નામ તો સાંભળ્યું છે.
હા, હેગલ એક બહુ ભવ્ય સિસ્ટમ બનાવવાનો પ્રયત્ન કર્યો. એમણે કહ્યું કે વાસ્તવિકતા સ્થિર નથી, પણ ઇતિહાસ દ્વારા સતત વિકસી રહી છે. એક તાર્કિક પ્રક્રિયા છે જેને એમણે ડાયલેક્ટિક કહી, જેમાં વિચારોના સંઘર્ષ, થીસિસ, એન્ટીથીસિસ, સિન્થેસિસ દ્વારા પ્રગતિ થાય છે. ઇતિહાસ પોતે તર્કસંગત છે એમનું માનવું હતું.
એટલે બધું એક મોટી યોજનાનો ભાગ છે એવું
કંઈક અંશે. પણ શું બધા હેગલ સાથે સંમત થયા?
મને નથી લાગતું. ફિલોસોફીમાં ભાગ્ય જ બધા સહમત થાય છે.
બિલકુલ નહીં, સાચી વાત છે. હેગલની આ વિશાળ અમૂર્ત સિસ્ટમ પછી તો જાણે વિચારોનો એક મોટો ધડાકો થયો. મુખ્યત્વે બે દિશામાં પ્રતિક્રિયાઓ આવી.
કઈ બે દિશા?
એક તરફ હતા ડાબેરી હેગેલિયન્સ, જેમાં લુડવિક ફોયરબાખ અને સૌથી પ્રખ્યાત કાર્લ માર્ક્સ. એમણે કહ્યું કે હેગલ સાહેબ ખાલી વિચારોની મોટી મોટી વાતો કરે છે, પણ અસલી દુનિયા તો ભૌતિક છે. પૈસો, મજૂરી, સમાજના વર્ગો, ઇતિહાસને વિચારો નહીં પણ આ ભૌતિક પરિસ્થિતિઓ, આર્થિક સંઘર્ષ ચલાવે છે.
હા, માર્ક્સવાદનો પાયો.
બરાબર. માર્ક્સે ખાસ ધ્યાન દોર્યો કે કેવી રીતે મૂડીવાદી સમાજમાં માણસ પોતાના કામથી, પોતાની જાતથી અને બીજા લોકોથી પણ પરાયો થઈ જાય છે, જાણે કોઈ મોટી મશીનરીનો એક નાનો બદલી શકાય એવો પૂરજો બની ગયો હોય.
આ તો બહુ ગંભીર ટીકા છે. અને બીજી દિશા કઈ હતી?
બીજી દિશા હેગલની પેલી મોટી બધાને સમાવી લેતી સિસ્ટમ સામે વ્યક્તિના અંગત આંતરિક અનુભવ પર ભાર મૂકતી હતી. અહીં સોરેન કિર્કેગાર્ડ અને ફ્રેડરિક નીત્સે જેવા મોટા ગજાના વિચારકો આવે છે.
અસ્તિત્વવાદના પાયાહીન અંખાયા.
હા, કિર્કેગાર્ડને અસ્તિત્વવાદના પિતા ગણવામાં આવે છે. એમણે કહ્યું કે ફિલોસોફી એ કોઈ અમૂર્ત તર્કની રમત નથી, પણ વ્યક્તિના જીવનના નિર્ણયો, એની શ્રદ્ધા, એની પીડા, એના અસ્તિત્વ સાથે જોડાયેલી હોવી જોઈએ. સત્ય વ્યક્તિલક્ષી છે એવું એમણે કહ્યું.
અને નીત્સે, એમણે તો ધમાકો જ કર્યો ને.
હા, નીત્સે તો વધુ આક્રમક રીતે પરંપરાગત નૈતિકતા અને ધર્મના પાયા જ હચમચાવી નાખ્યા. એમની પેલી પ્રખ્યાત ઘોષણા, ભગવાન મૃત્યુ પામ્યા છે,
ગોડ ઇઝ ડેડ, એનો અર્થ શું હતો ખરેખર?
એનો અર્થ એ નહોતો કે કોઈ ભગવાન હતા ને મરી ગયા, પણ એ કે આપણા સમાજના જે જૂના નૈતિક અને આધ્યાત્મિક આધારો હતા એ હવે ભાંગી પડ્યા છે. હવે આપણે એ જૂના ટેકા વગર જાતે જ નવા મૂલ્યો બનાવવા પડશે. એમણે નવા મૂલ્યોના નિર્માણનું, યુબરમેન્ચ, સુપરમેન, ઓવરમેનનું આહ્વાન કર્યું. આ બંને વિચારકોએ આધુનિક માણસના અસ્તિત્વના સંકટ પર, એની એકલતા પર, એના અર્થની શોધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
તો માર્ક્સ અને કિર્કેગાર્ડ નીચે પછી 20મી સદીમાં આ ટીકાત્મક પરંપરા કેવી રીતે આગળ વધી? નવા કયા પડકારો આવ્યા?
20મી સદીમાં આ વિચારો વધુ ગહન અને જટિલ બન્યા. બે વિશ્વયુદ્ધો, ફાસીવાદનો ઉદય અને પતન, ટેકનોલોજીનો વિસ્ફોટ, આ બધાએ નવા પ્રશ્નો ઊભા કર્યા. એક બહુ જ મહત્વનો પ્રવાહ હતો ફ્રેન્કફર્ટ સ્કૂલ.
હા, એમના વિશે થોડું કહો.
આ વિચારકો અડોર્નો, હોર્કાઇમર, માર્ક્યુસ જર્મનીમાંથી ભાગીને અમેરિકા ગયા હતા. એમણે એક સણસણતો સવાલ પૂછ્યો, જે જ્ઞાન પ્રાપ્તિ, એનલાઇટનમેન્ટ અને તર્ક, રીઝન આપણને સ્વતંત્રતા અને પ્રગતિ અપાવવાના હતા, એ જ કેવી રીતે આટલી બધી બર્બરતા, જેમ કે હોલોકોસ્ટ તરફ દોરી ગયા?
આ તો બહુ મોટો પ્રશ્ન છે.
હા, એમણે જવાબમાં સાધનાત્મક તર્ક, ઇન્સ્ટ્રુમેન્ટલ રીઝન નો ખ્યાલ આપ્યો. એમણે કહ્યું કે તર્કનો ઉપયોગ મુક્તિ માટે થવાને બદલે માત્ર ગણતરી, કાર્યક્ષમતા વધારવા અને બીજા પર વર્ચસ્વ જમાવવા માટે થવા લાગ્યો. નૈતિકતા કે માનવીય મૂલ્યો ગૌણ બની ગયા.
એટલે કે કેવી રીતે કરવું એ મહત્વનું બની ગયું, શું કરવું જોઈએ એના કરતા.
બરાબર. અને એમણે આપણી કલ્ચર ઇન્ડસ્ટ્રીની પણ ટીકા કરી, એટલે કે માસ મીડિયા, ફિલ્મો, સંગીત, જાહેરાતો. એમણે કહ્યું કે આ બધું આપણને વિચારતા કરવાને બદલે નિષ્ક્રિય ઉપભોક્તા બનાવે છે, આપણને એક સરખા બનાવે છે અને આપણી ટીકા કરવાની શક્તિ છીનવી લે છે.
આ વાત તો આજે પણ એટલી જ સાચી લાગે છે સોશિયલ મીડિયાના જમાનામાં.
ચોક્કસ. અને બીજા એક અત્યંત પ્રભાવશાળી પણ વિવાદાસ્પદ વિચારક હતા માર્ટિન હાઇડેગર.
હા, એમનો ઉલ્લેખ પહેલા પણ થયો હતો. એમનો મુખ્ય વિચાર શું હતો?
એટલે શું? આપણે દુનિયામાં જે વસ્તુઓ છે એના વિશે તો બહુ વિચારીએ છીએ, પણ એ વસ્તુઓનું અને આપણું પોતાનું પણ અસ્તિત્વ શું છે એ જ આપણે ભૂલી ગયા છીએ.
અઘરો પ્રશ્ન છે.
હા, અને એમણે ખાસ કરીને આધુનિક ટેકનોલોજી, ટેકની ઊંડી ટીકા કરી. એમણે કહ્યું કે ટેકનોલોજી આપણને, દુનિયાને અને માણસોને પણ માત્ર એક સ્ટેન્ડિંગ રિઝર્વ, બસ્તાંડ તરીકે જોતા શીખવે છે. એટલે કે ઉપયોગ કરવા માટે, શોષણ કરવા માટે પડેલો એક જથ્થો, એક સંસાધન.
એટલે કે નદી માત્ર વીજળી પેદા કરવા માટે છે, જંગલ માત્ર લાકડા માટે છે, માણસ માત્ર કાન કરવા માટે છે,
કંઈક એવું જ. આનાથી આપણે અસ્તિત્વના વધુ ગહન અર્થથી, પ્રકૃતિ સાથેના આપણા જોડાણથી વિમુખ થઈ જઈએ છીએ. એમણે માનવ અસ્તિત્વ માટે દાઝાઇન શબ્દ વાપર્યો, જેનો અર્થ થાય છે વિશ્વમાં હોવું, બીઈંગ ઇન ધ વર્લ્ડ. એમણે પ્રમાણિક અસ્તિત્વની શોધ પર ભાર મૂક્યો.
પણ એમના વિશે વિવાદ પણ છે ને?
હા, એ નોંધવું ખૂબ જરૂરી છે કે હાઇડેગરના નાઝી પક્ષ સાથેના સંબંધો ખૂબ જ ગંભીર અને વિવાદાસ્પદ રહ્યા છે. આ બાબત ફિલોસોફી અને રાજકારણ વચ્ચેના જટિલ અને ક્યારેક ખતરનાક સંબંધ પર ઘણા સવાલો ઊભા કરે છે. આ એક એવી બાબત છે જેને અવગણી શકાય નહીં.
બરાબર. તો હાઇડેગર પછી ફ્રાન્સમાં પણ ઘણા નવા વિચારો આવ્યા. અસ્તિત્વવાદ, સ્ટ્રક્ચરિલિઝમ, પોસ્ટ સ્ટ્રક્ચરિઝમ, આ બધું શું છે આમ ટૂંકમાં સમજાવી શકશો?
ચોક્કસ. બીજા વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સ જાણે ફિલોસોફિકલ વિચારોનું કેન્દ્ર બની ગયું. ઝોન પોલ સાર્ત્ર જેવા અસ્તિત્વવાદીઓએ કિર્કેગાર્ડના વિચારોને આગળ વધાર્યા. એમનો પ્રખ્યાત સિદ્ધાંત, અસ્તિત્વ સાર પહેલા આવે છે, એક્ઝિસ્ટન્સ પ્રિસીડ્સ એસેન્સ.
એનો મતલબ?
એનો મતલબ કે આપણો કોઈ પૂર્વ નિર્ધારિત સ્વભાવ કે ભાગ્ય નથી. આપણે પહેલા જન્મીએ છીએ, અસ્તિત્વમાં આવીએ છીએ, અને પછી આપણી પસંદગીઓ, આપણા કાર્યો દ્વારા આપણે કોણ છીએ તે નક્કી કરીએ છીએ. આપણે આપણો સાર જાતે ઘડીએ છીએ. સાર્ત્રે કહ્યું કે આપણે સ્વતંત્ર થવા માટે શાપિત છીએ. આ સ્વતંત્રતા એક મોટી જવાબદારી છે.
અને સ્ટ્રક્ચરલિઝમ?
સ્ટ્રક્ચરલિઝમ, જેમ કે લેવી સ્ટ્રાસના કામમાં, એનાથી થોડું જુદું કહે છે. એ કહે છે કે આપણો અર્થ કે આપણી ઓળખ આપણે નથી બનાવતા, પણ ભાષા, સમાજ, સંસ્કૃતિની જે અદ્રશ્ય રચનાઓ, સ્ટ્રક્ચર્સ છે, એના દ્વારા નક્કી થાય છે. આપણે એ રચનાઓના ઉત્પાદન છીએ.
એટલે વ્યક્તિનું મહત્વ ઓછું થઈ ગયું.
હા, એવું કહી શકાય. અને આના પ્રતિભાવમાં આવ્યું પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ. અહીં મિશેલ ફૂકો અને જેક્સ ડેરિડા જેવા મોટા નામ આવે છે. ફૂકોએ બતાવ્યું કે કેવી રીતે સત્તા અને જ્ઞાન, પાવર નોલેજ, એકબીજા સાથે જોડાયેલા છે, અને કેવી રીતે સમાજની સંસ્થાઓ, જેલ, હોસ્પિટલ, શાળા, માનસિક આરોગ્ય કેન્દ્રો આપણને નોર્મલ બનાવવાનું, આપણને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
એટલે સત્તા ફક્ત સરકાર પાસે નથી હોતી?
ના, સત્તા બધે ફેલાયેલી છે, સૂક્ષ્મ રીતે કામ કરે છે. અને ડેરિડાએ ડીકન્સ્ટ્રક્શન, વિઘટનની પદ્ધતિ વિકસાવી. એમણે બતાવ્યું કે ભાષા અને ફિલોસોફિકલ લખાણો સ્થિર નથી હોતા, પણ તેમાં ઘણા છુપાયેલા વિરોધાભાસો અને ધારણાઓ હોય છે. એમણે કહ્યું કે કોઈ પણ લખાણનો એક નિશ્ચિત અર્થ નથી હોતો.
અને હર્મેન્યુટિક્સ, ગેડેમર.
હા, હર્મેન્યુટિક્સ એટલે અર્થઘટનનું શાસ્ત્ર. હેન્સ કેઓર ગેડેમરે હાઇડેગરના વિચારોને આગળ વધાર્યા. એમણે સમજાવ્યું કે કોઈપણ વસ્તુને સમજવી એ એક સંવાદ જેવી પ્રક્રિયા છે. આપણે આપણા પૂર્વગ્રહો અને ઇતિહાસ સાથે કોઈ લખાણ કે વ્યક્તિ પાસે જઈએ છીએ, અને એ લખાણ કે વ્યક્તિની દુનિયા સાથે આપણી દુનિયા મળે છે, ત્યારે સમજણ જન્મે છે. સમજણ ક્યારે અંતિમ નથી હોતી, એ સતત ચાલતી પ્રક્રિયા છે.
વાહ, આ તો ખરેખર વિચારોનો એક આખો મહાસાગર છે. જો આ બધામાંથી આપણે મુખ્ય તાત્પર્ય કાઢવા હોય, મુખ્ય થીમ્સ કઈ ગણાય જે વારંવાર સામે આવે છે?
ચોક્કસ. પહેલી અને કદાચ સૌથી મહત્વની થીમ તો એ જ છે જેની આપણે શરૂઆતમાં વાત કરી. ફિલોસોફી એ ટીકા અને પરિવર્તનનો પ્રોજેક્ટ છે. એ માત્ર બેસીને વિચારવાની વસ્તુ નથી, પણ દુનિયામાં જે ખોટું છે, જે દમનકારી છે, જે અન્યાયી છે, તેની ટીકા કરીને તેને બદલવા માટેનું એક વૈચારિક સાધન છે, એટલે કે પ્રેક્સિસ.
બરાબર. બીજું, પેલી આધુનિક જીવનના સંકટ અને અર્થની શોધની વાત, એ પણ સતત ચાલતી રહે છે, ખરું ને?
બિલકુલ. ભગવાનનું મૃત્યુ એટલે કે પરંપરાગત મૂલ્યોનું ધોવાણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે આવેલો મોહભંગ, મૂડીવાદ અને બજારવાદનું અતિક્રમણ, એના કારણે વધતી જતી એકલતા અને પરાયાપણું, આ બધા વચ્ચે વ્યક્તિ પોતાનો અર્થ ક્યાં શોધે? જીવન નિરર્થક છે, શૂન્યવાદ. કોન્ટિનેન્ટલ ફિલોસોફી આ શૂન્યવાદનો સામનો કરવા અને નવા અર્થો, નવી શક્યતાઓ રચવાની દિશામાં વિચાર કરે છે.
આ વાત તો આજે આપણા સમાજમાં પણ, ખાસ કરીને યુવાનોમાં બહુ જોવા મળે છે.
સાચી વાત છે. ત્રીજી મહત્વની વાત એ છે કે આ ફિલોસોફી નક્કર, જીવંત, શારીરિક અનુભવ પર ખૂબ ભાર મૂકે છે. માત્ર અમૂર્ત તર્ક કે સિદ્ધાંતો નહીં, પણ આપણું શરીર, આપણી લાગણીઓ, આપણો સમયનો અનુભવ, આપણી પીડા, આપણો આનંદ, આ બધું ફિલોસોફી માટે મહત્વનું છે. તે યાદ અપાવે છે કે આપણે માત્ર વિચારતા મગજ નથી, પણ આ દુનિયામાં જીવતા, અનુભવતા શરીરો છીએ.
અને ચોથી થીમ તરીકે પેલું ઇતિહાસ અને સંદર્ભનું મહત્વ.
હા, ચોક્કસ. કોન્ટિનેન્ટલ ફિલોસોફી ભારપૂર્વક કહે છે કે કોઈપણ વિચાર, મૂલ્ય કે આપણી પોતાની ઓળખ પણ હવામાંથી નથી ટપકી પડતી. તે હંમેશા કોઈક ચોક્કસ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં જન્મે છે અને આકાર પામે છે. એટલે કોઈ શાશ્વત, નિરપેક્ષ સત્ય શોધવાને બદલે તે પૂછે છે કે આ વિચાર ક્યારે, ક્યાં, કોના દ્વારા અને શા માટે રજૂ થયો, એનો સંદર્ભ શું છે.
અને છેલ્લે પેલી સાધનાત્મક તર્કની ટીકા.
હા, એ પણ ખૂબ મહત્વની છે. જ્યારે તર્કનો ઉપયોગ માત્ર ગણતરી, કાર્યક્ષમતા, નફો અને નિયંત્રણ માટે થાય અને માનવીય મૂલ્યો, નૈતિકતા, પર્યાવરણની ચિંતા જેવી બાબતો બાજુ પર મુકાઈ જાય, ત્યારે એ તર્ક પોતે જ દમનકારી બની શકે છે. આ ટીકા આજે ટેકનોલોજીના આંધળા ઉપયોગ અને કોર્પોરેટ જગતની કાર્યપદ્ધતિઓ સમજવા માટે ખૂબ જ પ્રસ્તુત છે.
ક્રિચલીના પુસ્તકોમાં આવા ઘણા વિચારો છે જે યાદ રહી જાય એવા છે. ચાલો એમાંથી થોડા મુખ્ય વિચારો કે અવતરણો જેવા મુદ્દાઓ પર વાત કરીએ. જેમ કે એમનો એક મુદ્દો છે કે કોન્ટિનેન્ટલ ફિલોસોફીને પ્રેરિત કરતી મુખ્ય સમસ્યા એ નથી કે આપણી પાસે વૈજ્ઞાનિક જ્ઞાનનો અભાવ છે, પરંતુ જ્ઞાનના આ વિસ્ફોટથી આપણે કેવી રીતે જીવવું તે વિશે વધુ સમજદાર બનવામાં નિષ્ફળ ગયા છીએ.
હા, આપેલી જ્ઞાન અને ડહાપણ વચ્ચેના અંતરની વાત છે. આપણી પાસે ડેટા, ફેક્ટ્સ, માહિતીનો ભંડાર છે, પણ એનો ઉપયોગ કરીને વધુ સારું, વધુ ન્યાયી, વધુ શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું, એમાં આપણે કદાચ પાછળ રહી ગયા છીએ. શું જાણવું અને કેવી રીતે જીવવું, એ બે વચ્ચે તાલમેલ નથી.
બરાબર. બીજો એક વિચાર છે, કોન્ટિનેન્ટલ ફિલોસોફી ઉજાગર કરવાની અથવા રહસ્ય ખોલવાની પરંપરા છે. તે બતાવવા માંગે છે કે જે વસ્તુઓને આપણે કુદરતી કે શાશ્વત માની લઈએ છીએ તે વાસ્તવમાં ચોક્કસ હિતો માટે સેવા આપતી ઐતિહાસિક રચનાઓ છે.
આ પેલી ટીકાની વાત છે. ફિલોસોફીનું કામ પડદા પાછળ જોવાનું છે. જે વસ્તુઓ આપણને નોર્મલ કે દેખીતી લાગે છે, એની પાછળ કઈ સત્તાઓ, કયો ઇતિહાસ, કઈ વિચારધારાઓ કામ કરી રહી છે, તેને ઉજાગર કરવાનું કામ આ ફિલોસોફી કરે છે. એ આપણી આંખો ખોલે છે.
અને ત્રીજો મુદ્દો, કોન્ટિનેન્ટલ ફિલોસોફીનો ઇતિહાસ માનવ સ્વતંત્રતાના અર્થ વિશે લાંબી અને જટિલ ચર્ચા તરીકે વાંચી શકાય છે એવી દુનિયામાં જે તેને આર્થિક પ્રણાલીઓ, તકનીકી શક્તિઓ અને સત્તાની છુપાયેલી રચનાઓ દ્વારા વધુને વધુ સંકુચિત કરતી દેખાય છે.
સ્વતંત્રતા, ફ્રીડમ એ આ પરંપરાનો કેન્દ્રવર્તી મુદ્દો રહ્યો છે. પણ સ્વતંત્રતા એટલે શું? શું એ માત્ર નિયંત્રણોનો અભાવ છે કે પછી એ પોતાની જાતને ઘડવાની, જવાબદારી લેવાની શક્તિ છે? અને આજના જમાનામાં જ્યાં બજાર, ટેકનોલોજી, સરકારની સત્તાઓ આપણને સતત નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે, ત્યાં સાચી સ્વતંત્રતા કેવી રીતે શક્ય બને? આ પ્રશ્નો કોન્ટિનેન્ટલ ફિલોસોફી સતત પૂછતી રહે છે.
અને છેલ્લો વિચાર, ભાષા ફક્ત વિશ્વનું પ્રતિનિધિત્વ કરતી નથી, તે વિશ્વમાં હોવાની શક્યતાઓ ખોલે છે.
હા હા, હાઇડેગર, ગેડોમર અને પોસ્ટ સ્ટ્રક્ચરલિસ્ટ વિચારકોની વાત છે. ભાષા માત્ર વસ્તુઓને નામ આપવાનું સાધન નથી. ભાષા દ્વારા જ આપણે દુનિયાને સમજીએ છીએ, એનું અર્થઘટન કરીએ છીએ અને એમાં રહેવાની નવી રીતો શોધીએ છીએ. ભાષા આપણી વાસ્તવિકતાને ઘડે છે. જે શબ્દો આપણે વાપરીએ છીએ તે નક્કી કરે છે કે આપણે શું જોઈ શકીએ છીએ અને શું વિચારી શકીએ છીએ.
તો આ બધી ઊંડી અને ક્યારેક અઘરી લાગતી વાતોનો આપણા રોજિંદા જીવનમાં, વ્યવહારમાં કોઈ ઉપયોગ ખરો? કે પછી આ બધું ખાલી બૌદ્ધિક ચર્ચા જ છે?
ના ના, ચોક્કસ ઉપયોગ છે. ભલે સીધો ને સીધો ફોર્મ્યુલા ના મળે, પણ આ વિચારો આપણી દ્રષ્ટિ બદલી શકે છે. દાખલા તરીકે વ્યક્તિગત જીવનમાં જોઈએ તો અસ્તિત્વવાદ, કિર્કેગાર્ડ, સાર્ત્ર આપણને શીખવે છે કે આપણે આપણા જીવનની, આપણી પસંદગીઓની જવાબદારી લેવી જોઈએ. સંજોગો ગમે તેવા હોય, પણ આપણે કેવી પ્રતિક્રિયા આપવી એ આપણા હાથમાં છે. આપણે આપણા મૂલ્યો અને જીવનનો હેતુ જાતે બનાવી શકીએ છીએ. આ કોઈ બીજા પર દોષ નાખવાને બદલે આપણને વધુ સક્રિય અને જવાબદાર બનાવે છે.
અને પેલી ફેનોમેનોલોજીની વાત હતી, એ કેવી રીતે ઉપયોગી થાય?
ફિલોમેનોલોજી હુસરલ આપણને શીખવે છે કે આપણે આપણા પૂર્વગ્રહો અને ધારણાઓને થોડીવાર બાજુ પર મૂકીને દુનિયાને તાજગીથી જોવાનો પ્રયાસ કરીએ, બીજા લોકોના અનુભવોને સમજવાનો પ્રયાસ કરીએ, એમના દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરીએ. આનાથી સહાનુભૂતિ વધે છે અને ગેરસમજો ઓછી થાય છે.
અને પ્રોફેશનલ લાઈફમાં, ઓફિસમાં કે સંસ્થાઓમાં આ વિચારો કઈ રીતે કામ લાગે?
પેલી સાધનાત્મક તર્કની ટીકા યાદ છે, ફ્રેન્કફર્ટ સ્કૂલવાળી?
હા,
એ આપણને આપણા કામના સ્થળે કે કોઈપણ સંસ્થામાં ઉપયોગી થઈ શકે છે. જ્યારે બધું જ ફક્ત નંબર્સ, મેટ્રિક્સ, ટાર્ગેટ અને કાર્યક્ષમતાની આસપાસ ફરવા લાગે અને માણસની સુખાકારી, નૈતિકતા કે લાંબા ગાળાના મૂલ્યો ભૂલાઈ જાય, ત્યારે આ વિચાર આપણને ચેતવે છે, શું આપણે સાચા માર્ગે છીએ, શું આપણે માનવીય પાસાને અવગણી રહ્યા છીએ.
બરાબર.
એવી જ રીતે ફૂકોનું સત્તાનું વિશ્લેષણ એ આપણને સમજવામાં મદદ કરે છે કે કાર્યસ્થળમાં પાવર ડાયનેમિક્સ કેવી રીતે કામ કરે છે, કોણ નિયમો બનાવે છે, કોને ફાયદો થાય છે. નિયંત્રણ અને અનુરૂપતા, કન્ફોર્મિટીના સૂક્ષ્મ સ્વરૂપોને ઓળખવામાં મદદ મળે છે.
અને સામાજિક કે રાજકીય રીતે જોઈએ તો
માર્ક્સવાદના વિચારો જેમ કે પરાયાપણું, એલિયનેશન અને વિચારધારા, આઇડિયોલોજી, આજે પણ આપણી ઉપભોક્તાવાદી સંસ્કૃતિને સમજવામાં મદદ કરે છે. આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ, જે બ્રાન્ડ્સ પાછળ પડીએ છીએ, શું એ ખરેખર આપણી જરૂરિયાત છે કે પછી કોઈ વિચારધારા આપણને એવું કરવા પ્રેરે છે? આ આપણને વધુ સભાન ગ્રાહક બનવા પ્રેરી શકે છે.
અને ડેરિડાની ડીકન્સ્ટ્રક્શન એ કેવી રીતે ઉપયોગી?
ડીકન્સ્ટ્રક્શન આપણને રાજકીય નેતાઓના ભાષણો, મીડિયાના સમાચારો, સોશિયલ મીડિયા પર જે બધું આવે છે, એ બધાના વધુ સારા, વધુ ટીકાત્મક વાચક બનવામાં મદદ કરે છે. ભાષાનો ઉપયોગ સત્તા માટે, લોકોને પ્રભાવિત કરવા માટે કેવી રીતે થાય છે, કઈ વાતો છુપાવવામાં આવે છે, કઈ ધારણાઓ પર આખી વાત ઊભી છે, એ જોતા શીખવે છે.
અને છેલ્લે, સમાજ અને સંસ્કૃતિને સમજવામાં
હાઇડેગરની ટેકનોલોજીની ટીકા આજે બહુ જ પ્રસ્તુત છે. એ આપણને ટેકનોલોજી સાથેના આપણા સંબંધ વિશે ગંભીરતાથી વિચારવા પ્રેરે છે. શું આપણે ટેકનોલોજીના ગુલામ બની રહ્યા છીએ? શું એ આપણા સંબંધો, આપણી વિચારવાની રીત બદલી રહી છે? આ આપણને ટેકનોલોજીના વધુ સભાન અને સંતુલિત ઉપયોગ તરફ દોરી શકે છે. અને ગેડમરનું હર્મન્યુટેક્સ આપણને શીખવે છે કે જુદા જુદા સાંસ્કૃતિક દૃષ્ટિકોણને સમજવા માટે ખુલ્લા મનની જરૂર છે. બીજાને સાંભળવાની, એમની દુનિયાને સમજવાનો પ્રયત્ન કરવાની વૃત્તિ કેળવવામાં મદદ મળે છે, જે આજના વૈશ્વિક યુગમાં ખૂબ જરૂરી છે.
આખી વાતચીત પછી મારા મનમાં એક વાત બહુ સ્પષ્ટ થઈ રહી છે કે કોન્ટિનેન્ટલ ફિલોસોફી આપણને કોઈ તૈયાર, આરામદાયક જવાબો નથી આપી દેતી, પણ એના બદલે એ આપણને વધુ સારા, વધુ ઊંડા પ્રશ્નો પૂછતા શીખવે છે. એ આપણને આપણી જાતને, આપણા સમાજને, આપણી માન્યતાઓને પડકારવા માટે એમ કે મજબૂર કરે છે. અને કદાચ આ જે જાગૃતિ છે, આ જે સવાલો પૂછવાની હિંમત છે, એ જ પોતે પરિવર્તન તરફનું એક મોટું પગલું છે.
કોઈ એક વિચારધારા, કોઈ એક વ્યક્તિ પાસે બધા જવાબો નથી હોતા. ગેડેમરે કહ્યું તેમ, સાચી સમજણ તો સંવાદમાંથી જન્મે છે. જ્યારે આપણે ખુલ્લા મને, નમ્રતાથી બીજાના દૃષ્ટિકોણને સાંભળીએ અને આપણી પોતાની મર્યાદાઓ સ્વીકારીએ, કદાચ સંપૂર્ણ નિશ્ચિતતાની ખોટી આશા રાખવા કરતાં સતત શીખતા રહેવું, સવાલો પૂછતા રહેવું અને એકબીજા સાથે સંવાદ કરતા રહેવું, એ જ વધુ મહત્વનું છે.
અને શ્રોતાઓ માટે અંતે એક વિચાર મૂકીને જઈએ. કદાચ જીવનના જે મોટા પ્રશ્નો છે, અર્થ શું છે, સ્વતંત્રતા શું છે, સારું જીવન કોને કહેવાય, એના કોઈ અંતિમ, સરળ, એક જ વાક્યમાં આપી શકાય એવા જવાબો છે જ નહીં. પણ એ પ્રશ્નો સાથે સતત સંઘર્ષ કરવો, તેને જુસ્સાથી અને પ્રામાણિકતાથી પૂછતા રહેવું અને ઇતિહાસ અને બીજાના અનુભવોમાંથી શીખીને તેને સમજવાનો પ્રયાસ કરવો, એ જ કદાચ માનવ હોવાનો એક અર્થપૂર્ણ હિસ્સો છે. કદાચ સાચા જવાબો શોધવા કરતાં સાચા પ્રશ્નો પૂછતા રહેવું વધુ જરૂરી છે. શું કહો છો?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.